તારીખ 19/12/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 252 અને 253 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 200
ચાલતું જે જ્ઞાન છે એ એનાથી પણ ભિન્ન છે, પ્રવર્તન જે જ્ઞાન છે પરિણામરૂપ જે જ્ઞાન છે અત્યારે પણ એનાથી એ ભિન્ન છે, એનું કોઈ લક્ષ્ય છે પ્રવૃત્તિ ચાલે છે કે એ લક્ષ વિનાની પ્રવૃત્તિ ચાલે છે. ગુરુજીને શાસ્ત્રમાં અત્યારે લક્ષ રાખજો એમ કેમ નથી, જયારે જયારે શાસ્ત્ર વાંચે ત્યારે. આમ તો પછી જે પ્રેક્ટિસ છે એમાં તો બધી પ્રવૃત્તિ લક્ષ્યપૂર્વક હશે, બીજા ઉદય ભણવામાં તો તમે કેમ કેમ જ્યાં શાસ્ત્ર કે જે ભેદ જ્ઞાનનું નિરૂપણ કરનારો વિષય છે ત્યાં પણ એ નિરૂપિત વિષય જે વાચ્ય છે એ લક્ષ બહાર જાય અને શાસ્ત્રનું અધ્યયન કે સ્વાધ્યાય થાય, તો પછી બીજા ઉદય ભણવામાં તો તમે ભેદ જ્ઞાનનું લક્ષ થવાનો એવાનો પ્રશ્ન બતાવવા માંગે છે. પ્રવૃત્તિ ખ્યાલ જ ન રહે, લક્ષ્ય અહીંયા ખ્યાલ રહેવો, ખ્યાલ જ ન રહે, અને ભાવમાં તમને થઈને પરિણામ થાય છે માર્ગને દેખાડનારા છે, દર્શાવનારા છે, એવા શાસ્ત્રોનું અધ્યયન કરતી વખતે પણ તમે જુદા પડવાનું ભેદ જ્ઞાનનો ખ્યાલ ન રહ્યો તો શાસ્ત્ર નું અધ્યયન છે એની પદ્ધતિ ખોટી છે, અધ્યયન કરવાની પદ્ધતિ ખોટી છે અને એનું ફળ પણ મોક્ષ માર્ગમાં આવવું એવું જોઈએ, યથાર્થ એનું ફળ થવું જોઈએ, એ ફળ નહીં થઈ શકે. બહુ સારી ચોખવટ છે અહીંયા જુદી વાત છે, શબ્દોના અર્થ નથી કરતા, પણ એના ભાવ અર્થ શીખી જઈએ છીએ. એ પણ બુદ્ધિની વિશેષ પહોંચ છે, એથી વધારે કઈ નથી. પણ જે અનુભવથી જે વિધિથી નિરૂપિત થયેલું છે, એ જ પદ્ધતિથી એનું અધ્યયન જયારે થાય ત્યારે એનું રહસ્ય મર્મ પકડાય છે. એમાં અનુભવ પદ્ધતિ શું છે, અનુભવરૂપ કાર્ય શું છે એ એને ખ્યાલમાં આવે છે, અને ત્યારે એને એ વસ્તુ ચડવાનું પોતાને શક્ય બને છે. નહીંતર અર્થ અને ભાવાર્થ સમજવાને એક સમસ્યા ઉભી રહે છે કે આટલું સમજાવ્યા પછી હવે કાર્ય કરવું કેવી રીતે, પુરુષાર્થ કરવો કેવી રીતે, માર્ગે છોડવું કેવી રીતે, માર્ગની પ્રાપ્તિ કરવી કેવી રીતે, આ સમસ્યા રહે છે. એ સમસ્યા મોટી ન રહે એ ક્યારે, કે અહીંયા જે માર્ગદર્શન છે એ પ્રકારે જો આગળનું અધ્યયન કે ચિંતન થતું હોય તો એને એ સમસ્યા નહીં રહે. તમે કોઈ વાંચતા સાંભળતા પણ અંદરમાં કેવી રીતે ગોઠવણીથી માર્ગે ચડાય, અને એ માર્ગે ચડતા ક્યાં ક્યાં તકલીફ પડે, અડચણ આવે છે, એ બધું વિશે એને સ્પષ્ટ થાય છે, અને એનો ઉકેલ પણ એને સ્પષ્ટ થાય છે. અનેક પ્રકારથી નિરૂપણતા આવે છે, તહેવારમાં પણ મુશ્કેલી મળી છે, એ મુશ્કેલીનું નિવારણ કર્મ કરતું નિરૂપણ પણ કર્યું છે. આમ થાય આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, અનેક વિવિધ પ્રકારે અનેક પડખેથી એક જ વિષયને પુનઃ પાછળ એ બધો અનુભવ રહેલો છે. જે પદ્ધતિથી નિરૂપણ કરવું હોય તે પદ્ધતિથી એનું અધ્યયન ન કરવામાં આવે તો કેવા ધોરણનો વિષય લખી કરવો, કેવા ધોરણનો વિષય ખરેખર સમજાતો નથી. અને જે કઈ સમજાય છે બુદ્ધિની પાંચથી, કેટલી બુદ્ધિ શક્તિ છે, કેટલી શક્તિ છે, વ્યક્ત શક્તિ છે, તો અને સંતોષ પકડાય છે, તમારા હું સમજું છું, અર્થ સમજું છું, મારા ભાવ સમજું છું, એટલે સંતોષ પકડી જશે. ખરેખર કઈ સમજમાં છે ભૂલો પડશે. એ જીવ શાસ્ત્ર વાંચતો વાંચતો અર્થ અને ભાવાર્થ સમજતો સમજતો ભૂલો પડશે. જેને અર્થ અને ભાવાર્થ ન સમજાવે તો ભૂલો પડે, એને કઈ નવું નવી વાત પડે તો પડે જ પડે, કેમ કે એની તો બધા લાકડા બીજા બુદ્ધિપૂર્વકમાં ગરેલા છે, એ લાકડા જ્યાં સુધી બે નહીં થાય ત્યાં સુધી એને એ વાત બુદ્ધિ ગમે પણ નહીં થાય. છતાં વૃક્ષ ઉપર વાત આવતી નથી અનુભવ પદ્ધતિથી, અનુભવ પદ્ધતિ પણ ગ્રહણ કરતો નથી. એનું કારણ આ છે, દર્શનનું બળવાનપણે પ્રવર્તે છે ભાવની અંદર, એનું કારણ એ છે. એ જ્ઞાનને મલિન કરે છે, જ્ઞાનમાં મલિનતાપૂર્ણ કારણ છે. જ્ઞાન પ્રવૃત્તિ નથી કરતો તો એનું શું કારણ છે? મલિનતા છે, મલિનતા છે, એનું કારણ દર્શનનું છે. દર્શનનું પકડાય તો રાગ રસ પકડાશે. રસ જ્યાં જ્યાં વિજ્ઞાન રસ તીવ્ર છે ત્યાં ત્યાં દર્શનની અવિનામ આવી અને હિલાતો છે એમ પકડવી, એને રુચિ રસ, રસની રુચિ સાથે દર્શનોને અવિનામ આવી પણ છે, સમજી શકાય એવી વાત છે. એટલે તમામ ઉદયની અંદર રસે પ્રવૃત્તિ કરવાની શિક્ષા છે જ્ઞાનીઓની. માન્યતા મોટી છે, જ્ઞાનની કલ્પના થાય છે, ભ્રમણ થાય છે, અને આચરણમાં જ્ઞાનની ઉપાદેતા ને પદની ઉપાદેતા રહે છે. જ્ઞાનના ભ્રાંતિને લીધે પરમાં સુખ વધી રહે છે. એટલે અન્ય સુખનું ભંડાર એવું જે પોતાનું સ્વરૂપ એ સૂચતું નથી અને જ્ઞાનીઓને શોધ આવતી નથી. એ બધા પોતા બધા ગુણની અંદર ઉભા થાય. એક જ વાત એવી છે કે જો આ પદ્ધતિથી આગળનું ચિંતન અથવા આગળનું અધ્યયન કરવામાં આવે મૂળ જ્ઞાનના લક્ષ્ય, તો તમે કહેતા મૂળ વિકલ્પ થયો નથી અને સ્વ વિકલ્પ છે, કંઈ કામ થતું નથી, કંઈ હું શું સ્વ વિકલ્પ ને તો તમે ઉડાડો છો ને મૂળ વિકલ્પ અને છોડો છો, કરવું શું કે કામ કરવું સંજોગ આ કરવું. ચોખ્ખે ચોખ્ખો રસ્તો બતાવ્યો લખ્યા છે, જેને લખ્યા છે વેદના પ્રવર્તા પ્રવર્તા લખ્યા છે. તમે શાસ્ત્ર માંથી જાણે વેદના લક્ષ્ય બનાવીએ શાસ્ત્ર અધ્યયન છે એ કોઈનું કારણ થઈ પડશે, ગુણનું તો કારણ નહીં થાય, કારણ થઈ પડશે. યથાર્થ પદ્ધતિ અંગીકાર ન કરીએ તો અયથાર્થ પદ્ધતિ અંગીકાર કરી છે એનું પણ ફળ આવશે. કોઈ ભય નિષ્ફળ નથી, એનું કાંઈ ને કાંઈ ફળ છે એમ સમજવા યોગ્ય છે. તમે અયથાર્થ પદ્ધતિથી કરો તો કાલમાં કાંઈ ને કાંઈ આવશે. છે મિથ્યાને દૃઢ કરે, દર્શન તીવ્ર કરે છે. કેવી રીતે? પ્રવૃત્તિને ભાવ આપતો આવડો બુદ્ધિ છે, એટલે અર્થ આવડો અને ભાવ અર્થ આવડો, વિશેષ ગુણવત્તા આવડે તો નય અર્થ આવડે, મતાર્થ આવડે, આજ્ઞાર્થ બધા ગુંજીન આગમન સાથે મળીને આજ્ઞાર્થ આવડે, ઘણા અર્થ આવડે. પણ અનુભવનું જે રહસ્ય છે, વૈજ્ઞાનનું જે રહસ્ય છે, એ રહસ્ય અર્થ રહી ગયો છે, રહી ગયું છે, રહી ગયો છે. એટલે સમજાવ્યા છે પણ એ પ્રશ્ન ઉભો રહે, સમસ્યા ઉભી રહે કે કરવું કેવી રીતે, અંદરમાં કરવું કેવી રીતે, અંદરમાં આગળ વધવું કેવી રીતે, આ પ્રશ્ન એને હંમેશા કરે છે. જો આગળનું અધ્યયન થયું હશે તો વિશેષ શાસ્ત્ર જ્ઞાન કેવું આ પ્રકારમાં વિશેષ એટલે આ પ્રકાર લેવા વેદ જ્ઞાનના લક્ષ્ય થયેલું વિશેષ એટલે આ એનું નામ વિશેષ છે વિશેષમાં એ વિવિધતા છે કાર્યાનુભવ વિશેષ ગણ વિશેષ એટલે બળ બળ શાસ્ત્ર જ્ઞાન અને દ્રઢતાનું કારણ થશે તારી માન્યતાનું પણ અધ્યાત્મનો વિષય નથી ચાલ્યો હજી મુખ માર્ગ પ્રકાશક શરૂ કર્યું છે પોતે ગ્રંથો દોરી રહ્યો છે એમના જ્ઞાનના અનુભવમાં ઘણી ઘણી વાતો છે એ વાતોનું નિરૂપણ કરવાનો પોતાનો અભિપ્રાય પણ છે જ્યાં જે પ્રકરણ ચાલે ત્યાં ત્યાં તે વાત ચાલે મર્યાદિત વાત ચાલે એટલે આવા બધા વિષયોનું નિરૂપણ કરવા હશે પણ કદાચ રહી ગયા છે
વિશે
ઘણી જગ્યાએ આવે છે એ વિષયમાં આગળ કહેશો એ વિષયમાં આગળ કહેશો એમ કરીને હા પ્રેરણ તો ઘણી વાત છે દ્રષ્ટિ અને સમય દ્રષ્ટિને માનવી શાસ્ત્રનો પ્રયોજનભૂત વિષય અને અપ્રયોજનભૂત વિષય સમજવાની શક્તિ છે પણ મિથ્યા દ્રષ્ટિ પ્રયોજનભૂત વિષયને ગ્રહણ કરી જાય છે અને અપ્રયોજનભૂત વિષયને મુખ્ય કરે છે તેથી તેને પ્રયોજન સધાતું નથી સમય દ્રષ્ટિને બંને વિષય સામે આવ્યા છે અને પ્રયોજનભૂત વિષય એને મુખ્ય થાય છે અને અપ્રયોજન વિષય એને ગ્રહણ થાય છે પ્રયોજનને સાધે છે શાસ્ત્ર તો બે વાંચે છે એક પ્રયોજનને સાધે છે એક પ્રયોજનને સાધતો નથી ઘણી ઘણી વાતો કરી છે વર્તમાન જોવાનું છે અત્યારે પ્રવર્તન છે એ બરાબર કાળજી દરકાર રાખીને તેની દરકાર રાખીને એનું લક્ષ્ય રાખીને જેટલી જાગૃતિ પોતાનું હિત થવાનું કારણ છે, જેટલું કારણ હશે આવું જેટલું કારણ હશે એટલું જ કાર્ય થાય, કારણ આપે એટલું કાર્ય થાય, કારણ આપે કાર્ય ન થાય આમાં બધું નથી લોકોનો અભ્યાસ કરો નીચે છે એકત્રણ બુદ્ધિ એકમિત થઈ રહ્યું છે. છે, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, એમ જુદું પડવાનું છે.
બરાબર
તો એ તો એના ઉપર સાધનનો ઉપચાર આવે છે. જ્યારે વેદ જ્ઞાનને લક્ષ્યપૂર્વક એનું અધ્યયન થાય ત્યારે, કેમ કે તેના તો અનુભવી પુરુષો છે, તો પુરુષો અનુભવી માત્ર આવે છે, તેના તો એના વચનો છે. પણ એમણે જે પદ્ધતિઓ કર્યા એ પદ્ધતિઓ વાંચવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. તો એ પદ્ધતિથી એના માર્ગે ચડાવીને નહીતર એ કહે છે માર્ગે નહીં ચડાય, માર્ગથી દૂર થઈ જશે. વિશેષ વાત એ પણ છે આ રીતે આ પ્રકારની વિશેષતા વાળું જે શાસ્ત્ર જ્ઞાન છે, જેનાથી માર્ગની વિધિની સમય ચારે પ્રખા જેને સૂજી ગયા છે, એ રીતે જે માર્ગની અંદર પ્રવેશ કરે છે, માર્ગમાં આવી જાય છે, માર્ગમાં આરંભ કરે છે, એટલી સુદૃઢતા હોય છે, ચોખ્ખો બધા પડખા ચોખ્ખા હોવા ચોખ્ખા, તો એને પછી પડવાનું કારણ બન્યું નથી. કોઈ વાર પૂર્વ સંસ્કારથી જે આવી ગયો હોય લક્ષ્ય જ્ઞાન પહોંચી જાય, પાછો જાગૃત થઈ જાય, જાય વળી પાછો ગમે જાય એમ થઈ જાય. આ પદ્ધતિ જો આવ્યો હોય ચારે ચોખા ચોખ્ખા હોય, અને એની લઈને એટલું સુદૃઢ પરિણામ હોય કે ક્યાં ચૂપ થવાની જગ્યા ન હોય, અવકાશ ન હોય. પદ્ધતિ તો એવી જ છે, પણ યોગ્યતાની અંદર ફરક હોય છે. પદ્ધતિ ક્યાં બે છે, પદ્ધતિ તો એક જ છે, પણ શાસ્ત્રોને ઓછું કર્યું હોય, ઓછું હોય, ઉપર એના સંસ્કાર હોય, થોડું ઘણું એને છે પકડી લે, એમાં એને વિજ્ઞાન કર્યું હોય, એ બધું કર્યું હોય, વિજ્ઞાનથી આવડત થાય એનું કઈ કઈ નથી. શું પણ એના ચારે પડખા ચોખ્ખા ન હોય, એ પણ પ્રવેશ નથી હોય, બધું કહ્યું પુરુષાર્થ વાત મુખ્ય છે એની અંદર, પણ એને પુરુષાર્થ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, નાના પુરુષાર્થમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાન શક્તિ જે સ્વરૂપને ગ્રહણ કરવાની અંતર્જ્ઞાન શક્તિ એ ઘણી વિકસિત વિકાસ પામી જાય છે, વિકસિત થઈ જાય છે, એ કરવાનું કારણ નથી. ભલે ચાર પ્રકાર વિચારના શાસ્ત્રના અધ્યયન એ પ્રકાર વિશેષ ન હોય તો યોગ્યતાનો ભિન્ન ભિન્ન પ્રકાર છે. પરંતુ રાજમાર્ગની વાત ચાલે એ તો અપવાદનો વિષય થઈ ગયો, એવી માર્ગ છે એ અપવાદ નથી, રાજમાર્ગ તો આવો છે. સારી દિશાથી માર્ગ સુજલો, માર્ગ સરળ સુગમ થાય છે, જે સહેલાઈથી સહજપણે એને પ્રાપ્ત કરે છે. આત્માને ત્રણ કાળનું પ્રતીક કરવા માટે હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં પણ શુદ્ધ છું, અને ભવિષ્યમાં પણ હું એવો ને એવો શુદ્ધ રહીશ, વિકલ્પ કરવા પડતા નથી. પોતાના ધ્રુવ સ્વરૂપને, શાશ્વત સ્વરૂપને જે પ્રતીક છે એ પ્રતીક કરવા માટે એનો વિકલ્પ કરવા પડતા નથી, ત્રણ કાળમાં એને વિકલ્પને લંબાવે ત્યારે એને પ્રતીક થાય એમ નથી. તો કેમ છે, એક અલ્પવિરામ છે, કરવા પડતા નથી, પણ વર્તમાન એ જ સમયની પ્રતીકમાં હું વર્તમાનમાં જ શુદ્ધ છું, વર્તમાન જે ત્રિકાળનું વર્તમાન વર્તે છે શુદ્ધ છું, સદુપયોગ વર્તું છો એટલે રહું છો, એવી જે એક સમયની એટલે વર્તમાન સમયની જે પ્રતીક છે એમાં તમે કાળની પ્રતીક આવી જાય છે અથવા સમાઈ જાય છે. એટલે એક સમયની વર્તમાન અનુભવની પ્રતીક, અનુભવ પૂર્વકની પ્રતીક એમાં ત્રણ
કાળની
પ્રતીક થઈ. હવે સ્થૂળ વિચાર કરવામાં આવે તો માણસને એમ લાગે છે કે ત્રણ કાળનો વિચાર કર્યો એટલે ભૂતકાળમાં પણ આત્મા શુદ્ધ હતો, વર્તમાનમાં પણ શુદ્ધ જ રહે છે, ભવિષ્યમાં પણ શુદ્ધ જ રહેવાનો છે. કેમ કે આત્માનો ત્રિકાળ શાશ્વત શુદ્ધ સ્વરૂપ છે. આમ જે ત્રણ કાળની વિચારણા વાળું વિકલ્પ વાળું જ્ઞાન એનાથી વિશ્વાસ બેઠો કે આત્મા, વિશ્વાસ બેઠો કે પ્રતીક છે કે આત્મા ત્રણ કાળે શુદ્ધ છે, એ પ્રતીક ખરેખર સાચી પ્રતીક નથી. ત્યાં સુધી પ્રતીક ખરેખર સાચી પ્રતીક નથી. ત્રિકાળની સાચી પ્રતીક ક્યારે થાય છે કે જ્યારે અનુભવ થાય છે, અનુભવ લક્ષ પ્રતીક પ્રતિ ભાવમાં પરમાર્થ સંકેત, પરમાર્થ સંકેત અથવા પરમાર્થાત્માનું પ્રતીક ક્યારે, વર્તમાન સમયમાં શુદ્ધોપયોગ દ્વારા અથવા શુદ્ધ દ્વારા શુદ્ધ છું એમ અનુભવ ગોચર થયું ત્યારે જેવો શુદ્ધ છું, શુદ્ધાશુદ્ધની અપેક્ષા વિનાનું જેવો શુદ્ધ છું, એવો છું એવી પ્રતીક થઈ, એ અનુભવ થયો. અને એ અનુભવમાં એવો જ છું એવો જે ભાવ પ્રતીકનો ઉગ્યો, એક સમયની પ્રતીકમાં ત્રણ કાળને પ્રતીક આવી ગયો. વિચારણા સ્પષ્ટ નથી ચાલતી કે અનંત કાળ થી શુદ્ધ હતો, ભવિષ્યના અનંત કાળ પર્યંત હું શુદ્ધ રહેવાનો છું, અને વર્તમાનમાં પણ શુદ્ધ છું, માટે હું ત્રિકાળ શુદ્ધ છું, એ લાંબી લાંબી વિચાર કરવાની ત્યાં ઉઘાટ શક્તિ હોતી નથી. તો પણ વર્તમાનમાં જ્ઞાન માત્ર છે, જ્ઞાન દેવા ઉપરથી જુદો પડી જાય છે અને અનુભવ કરી દે છે જ્ઞાન માત્રનો, ત્યારે એને પોતાનું શુદ્ધાત્મ દ્રવ જેવું છે એનું અનુભવ ગોચર થાય છે, અને જેવું છે એનું અનુભવ ગોચર થાય છે એના ત્રણ કારણે એને પ્રતીક થઈ જાય છે. થાય છે વર્તમાનનું અનુભવ ગોચર, અને ભૂતકાળમાં અનંતકાળમાં હું આવ્યો જ હતો, અનંતકાળમાં આવો જ રહીશ એનો વિચાર કર્યા વિના ત્રણ કાળની પ્રતીક આવી જાય છે. એવું બને છે એનો વિચાર આવવો જરૂરી નથી, અને છતાં ત્રણ કાળની પ્રતીક એને આવી જાય છે. વર્તમાન હૈયાતી જે છે, પ્રતિક તો સત્તાનો પકડે છે ને, દ્રષ્ટિ તો સત્તાનું ગ્રહણ કરે છે, શુદ્ધ સત્તાનું ગ્રહણ કરે છે, તો વર્તમાન ભૂલાતી એનાથી શાશ્વતતા પકડાઈ જાય છે. એક વર્તમાનની ભૂલાતી ઉપરથી એને ત્રિકાળ શાશ્વતતા પકડાઈ જાય છે. કેમ કે વર્તમાનની ભૂલાત ક્યારે છે એના મતન ઉપર વર્તમાન નવો ઉત્પન્ન થયો કે નવો ઉત્પન્ન થયો એવો અનુભવ થયો નથી, હવે સમય વ્યતીત થવા છતાં મારો નાશ થાય છે એવો અનુભવ થતો નથી, બસ તો વર્તમાન હોવાથી પત્રકાર હોયા છો, એની શાશ્વતતાની પ્રતિક્રિયા આવી જાય છે. વર્તમાન તો એવું બધું પર્યાય વર્તમાનવત જાણે છે, ભૂતકાળનું ભવિષ્યકાળનું જેટલું પર્યાય થયું ગયું એવું થવાની એને વર્તમાનવત જાણે છે. તેમને શાશ્વત હયાતી છે એ તો શાશ્વત હયાતી છે, એ તો પોતા હયાત જ છે. વિષય શું છે? શાશ્વતતાનો વિષય છે. વસ્તુ જે શાશ્વત છે એ શાશ્વત છે એનો વિકલ્પ કરવો પડતો નથી, પ્રતીત કરવા માટે વિકલ્પની મદદની જરૂર નથી, કર્મકલ્પ નથી. એટલે પોતાની દ્રોહ સત્તાને અવલંબવા માટે, શ્રદ્ધાળુ કરીને અવલંબવા માટે, આ વિકલ્પની મદદની જરૂર નથી. એની જે સમયની વિધિ છે એની અંદર જે પ્રતીક એવું નથી ઉત્પન્ન થઈ, અમે ત્રણે કાળ પ્રતીક થઈ ગયું. ત્રણે કાળનું જ્ઞાને થઈ ગયું, જ્ઞાનનો પ્રતીક બંને ત્રણે કાળના થઈ ગયા. કેમકે પોતાની ભૂયાતી છે એ એની દેહ ઉત્પન્ન થયેલો અનુભવ કરીને એટલું તો નહીં, પણ જન્મમરણ જેને કહેવામાં આવે છે, પોતું મરણનો નાશ કહેવામાં આવે છે, પોતાનો નાશ તુલ્ય અનુભવ કરતો હોવાનું દુઃખ પણ એને થાય છે. ખરેખર નાશ થતો નથી, માત્ર દુઃખ જ થાય છે. અને જયારે જન્મ થાય છે ત્યારે એ ઉત્પન્ન થયો જોઈએ. ઇતિમૃતપણે ઉત્પન્ન થયો, દૈવેન્દ્રપણે ઉત્પન્ન થયો, પંચેન્દ્રપણે ઉત્પન્ન થયો, એવો વર્ણન કરવામાં આવે છે. એ સંબંધીનું એવું જ્ઞાન થાય છે કે મારા શાશ્વત પદાર્થના, મારા સ્વરૂપના ક્યારેય જન્મ મરણ થયા નથી. એટલે તો મારું જન્મ મરણ ક્યારે થયું જ નથી. શું ફક્ત જે જે ભયમાં દેહનો સંયોગ થયો અને દેહનો ત્યાગ થયો, એવો જે સંયોગિક ફેરફાર થયો મારા અસંતપૂર્ણ નજીકમાં, જે સંગ્રહ સંયોગનો ફેરફાર થયો, એને હું મારા જન્મ મરણ માનવાની ભૂલ કરી હતી, એવું મને અત્યારે જ્ઞાન વધતા છે. કોઈ જ્ઞાન છે, પણ હું ક્યારે જન્મ્યો કે હું ક્યારે મળ્યો, એ વસ્તુ સ્થિતિ મારાને મારી અંદર અસંભવિત અને અશક્ય છે. સરળ છે, પોતે હયાતી તરીકે સરળ હયાતી ધારણ કરે છે, એ વાત એને સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. વર્તમાન હયાતી ઉપરથી, એ વર્તમાન હયાતી ઉપરથી એ થાય છે. પછી કોઈ વિચારણા નથી, કલ્પના નથી, પણ વર્તમાન હયાતીની અનુભવ છે. હું પરિણામ દ્વારા એ પોતાના શાશ્વત પદને સાધુ રહ્યો છે, એ સરળ વાત છે. એટલે એને પોતાના જન્મ ક્યારે થયા નથી એમ એને બરાબર લાગે છે, ભાષે છે પોતાના સ્વરૂપ વિશે. અને વર્તમાન ભાઈ જે છે એ સ્વરૂપે હું નથી એમ એને ભાષે છે. હું વર્તમાન ભાઈ સ્વરૂપે નથી. જયારે હું આ વર્તમાન જે સ્વરૂપે નથી, તો જેનું જે સ્વરૂપે હું નથી એને આવતા શંકા સહજ આવે છે. કેમ કે પડે છે ને ઘરે શરીરમાં જવા તો ભલે કદી ઉપરાંતિ હોય તો ભલે કોઈ મહેમાન આવ્યા હોય તો ભલે કોઈ ગુણ આવ્યા હોય તો તમારે શું છે જોવા દો. તમે શંકા દેશો નહીં, તમે ઉદાસ થતો નહીં. સામાન્ય રીતે ઉદાસ રહે છે, આપણે શું જોવા દેવા છે. જ્યાં પોતા પણ એવું છે ત્યાં લેવા દેવા નથી. તો ભય સ્વરૂપે પોતે નથી, તો ભયના બીજા પ્રસંગો છે એક પોતે વાવી દીધું. એનો આખું રાખડી વાવી પોતું વાવીને ખબર નહીં કે આ ભય રૂપે હું જાણીને એક વિશેષણ બતાવ્યું છે. દીપસિંહજી જ્ઞાની તો ભય ઉદાસી છે, આખા ભય પ્રત્યે ઉદાસીનતા છે. તો ભયના પોતાના જેટલા પણ ઉદયના પ્રસંગો બને છે એમાં ઉદાસ રહેવું એનો સહજ સ્વભાવ છે.
એક સમય
સૌ સમય ભૂયાતી માટે વાત છે. જે એક સમય છે તો એ કાયમ છે, ત્રણ કાળ છે. એક સમય તે સો સમય ભેદ અવસ્થા જોઈ, જે ભૂમિ ગણાય છે તો અવસ્થાને લઈને જોવામાં આવે છે. ખરેખર તો અભિયાતી તો શાશ્વત છે, અવસ્થાની ભૂમિતા છે, ભૂયાતીની ભૂમિતા નથી. એમ છે એ અભિયાતી માટે જ વાત છે. એક સમય તે સો સમય ભેદ અવસ્થા જોઈ.
કહેતા ને કે સકળના અસંખ્ય ભાગમાં પૂરણ 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 પૂરણ, એટલે
આસ્તિક દ્વારા સ્વપદ ને સભાય છે, આ સત્તાનો ઉપાય છે. ઉભાથી જે સ્વપદ ની સાધના છે, હું મૂળ પરિણામ દ્વારા હું છું, હું છું, હું છું, છું છું છું, પોતાની સત્તાનું આસ્તિક જે છે એના દ્વારા એ શ્રદ્ધાથી સ્વપદ ને સધાય છે. એટલે છું મૂકવાનું રહીશ, એ છું અંગે ક્રિયા પછી ભૂતને વર્તમાનને પ્રયત્ન પાછળ લાગેલો છે તો પ્રત્યેક નિર્વિકલ્પ પ્રતિકના હેતુને કારણે જ્ઞાન આવે છે. વિકલ્પ હેતુને કારણે જ્ઞાન ઉત્પન્ન નથી થતું, કદાચ ભ્રાંતિ થશે. ભૂતકાળનો વિચાર કર્યો, વર્તમાનનો વિચાર કર્યો અને ભવિષ્યકાળનો વિચાર કર્યો પછી મને એને શાશ્વતનું સમજણ એમ નથી. ખરેખર તો અનુભવમાં એક સમયને સુધી સુધી અનુભવમાં એક સમય એક જ સમય વર્તમાન એક એટલે વર્તમાન વર્તકો અનુભવનો સમય એક સમય લેવો અહીંયા વર્તમાન એક સમયને જે શુદ્ધની પ્રતીતિ છે એમાં ત્રણેય કાળની પ્રતીતિ ઉત્પન્ન થઈ ગઈ, ત્રણેય કાળનું જ્ઞાન પણ એના ઉત્પન્ન થઈ ગયું, આવી ગયું. જ્ઞાન લબ્ધ પણ આવે છે, પ્રતિકના લબ્ધ ઉપયોગનો વિષય રહેતો નથી, તો એક ધારો પરિણામ છે, એમાં કોઈ લબ્ધ ઉપયોગનો પ્રશ્ન રહેતો નથી. એ રીતે દ્રવ દ્રષ્ટિ વિષય છે, દ્રવ દ્રષ્ટિ દ્રવ દ્રષ્ટિ અથવા નિર્વિકલ્પ સત્તાની શુદ્ધ સત્તાની પ્રતીક કેવી રીતે થાય છે એ વિશે સ્પષ્ટ કર્યું. નિર્વિકલ્પ પ્રતીકનો પરિણામ કેમ થાય છે અને વિકલ્પોમાં કાર્યકારી નથી અને વિકલ્પ કાર્યકારી છે એ ભ્રાંતિની નિવૃત્તિ કરવા યોગ્ય છે, એવી ભ્રાંતિની નિવૃત્તિ કરવા યોગ્ય છે. વિકલ્પ કરવા પડતા નથી એમને છે, ત્રણ કાળની પ્રતીક કરવા માટે એવા વિકલ્પ કરવા પડતા નથી. જે વિકલ્પ છે કરેલી પ્રતીક ને તું પ્રતીક માનીશ નહીં. એ નવતત્વનું આપણને લાગે છે, નવતત્વનું શ્રદ્ધાનું સમય દર્શન છે, તો બરાબર નવતત્વને માનીએ છીએ, પાપને પાપ માનીએ છીએ, પુણ્યને માનીએ છીએ, આ જળને જળ માનીએ છીએ, ચેતનને ચેતન માનીએ છીએ, મોક્ષને મોક્ષ માનીએ છીએ, બંને બંને માનીએ છીએ. એના વિકલ્પ છે એ માન્યતા, એ ખરી માન્યતા ગુરુની ભાષામાં ગુરુ એમ કહેતા કે એ તારી તારા માન્યતાનો રાગ છે. શું છે માન્યતાનો રાગ? ભેદવાળા નવતત્વની ભેદની માન્યતાનો તારો રાગ છે, અને રાગ માટે માનું કે મને પ્રતીક છે, મને શ્રદ્ધાન છે. એટલે બધું રાગમાં જ તું ખતવે છો, તેનો રાગ થાય છે, જ્ઞાનને પણ રાગમાં ખતવે છે, શ્રદ્ધાને પણ તું રાગમાં ખતવે છો, આચરણને પણ તું રાગમાં મન કશાય થાય આચરણ નહીં. એટલે સર્વત્ર રાગ રાગને રાગ રાગમાં પણ હોવાને લીધે રાગને સ્વીકારે છે સર્વત્ર. માન્યતાના વિષયમાં એ દૂર કરે છે. અહીંયા પ્રતીકના વિષયમાં કે પ્રતીકનું વિષય શુદ્ધ શ્રદ્ધાન છે, શાશ્વત સ્વરૂપનું શ્રદ્ધાન છે, પણ એક સમય પ્રતીક પ્રતીક સાચી, બાકી વિચારણ એને માન્યતા સમજવાની નથી, એને શ્રદ્ધા સમજવાનું નથી. સાચી પાછી વાત પછી સાચી હોય તો અજ્ઞાન કહી શકાય. ચોખ્ખો વિષય શ્રદ્ધાને અડીને વાત છે, શ્રદ્ધાની મર્યાદાનો ચોખ્ખો વિષય છે. શ્રદ્ધા છે એ સત્તાને ગ્રહે છે, આટલું એનું કાર્ય છે. એ વિકલ્પ ભાવે તો તે પરિણામ છે, અને નિર્વિકલ્પ સત્તાને નિર્વિકલ્પ ભાવે ગ્રહણ કરવું આત્મસંકેતનું, શ્રદ્ધાનું, સમય દર્શનનું આટલું કાર્ય છે. આ માન્યતાનો વિષય છે. માન્યતામાં જે વિકલ્પ છે એ તો જ્ઞાનનો વિષય થાય છે. માન્યતામાં પણ આ વિકલ્પ ઉત્તમ નથી, ભેદ પડતા નથી, એ તો નિર્વિકલ્પ સ્વરૂપ છે, અભેદ સ્વરૂપ છે. તો એમાંથી વચના પણ હોય એવી માન્યતાનું સ્વરૂપ જ નથી. એમ કરીને દ્રષ્ટિ જે પરિણમે છે એ વિષયને સ્પષ્ટ કરી દીધો છે. દ્રષ્ટિ તો આમ કામ કરે છે, વિચારમાં દ્રષ્ટિને ભૂલી દે ગરબડ થશે. એમ કહે છે